મહામંત્રી સુમંતજી રાજદ્વારની અંદર પ્રવેશ કર્યો. રાજમહેલ તરફ જતા એવી ભયાવહ ડરાવની સ્થિતિ છે, બિહળ અવસ્થા, કે આવા મોટા મંત્રી આ રાજના અને છતાં એક એક ડગલું બીવીને ભરે ભયથી આગળ વધે ત્યારે કેવી દશા એની થાય. ધાય ખાય જન જાય ને હેરા, દિવાલો ખાવા ધાતી હોય, આખું રાજભવન ન જાય હેરા, એને જોઈ શકાય નહીં એવી ભયાવહ હતા. કોઈ પણ પ્રસંગ ગમગીનીનો હોય, ભારે નુકસાનનો હોય કે મૃત્યુનો હોય, એ ઘરમાં એક વખત આમ ખૂબ ઉત્સાહ આનંદ ભવ્યતા હોય અને વાજિંત્રો વાગતા હોય, પણ એ જ ઘર એનું એ જ હોય, પણ એમાં પ્રવેશે ને આમ બેહડ અવસ્થા લાગે. અંદર પ્રવેશતાની સાથે દિવાલો ખાવા જાતી હોય, મકાન ઘર એનું એ જ હોય, પણ એવી પરિસ્થિતિ સર્જાઈ ગઈ હોય કે આ દિવાલો હમણાં આપણને ખાઈ જશે, આ રાજમહેલમાંથી હમણાં કંઈક નીકળીને આપણને મારી નાખશે. ધાય ખાય જનો જાય ને હેરા, જેને ખાવા જાતું હોય, દુઃખી ભૂખથી દુઃખી હોય, દુઃખથી દુઃખી હોય, અને પકડીને સજા કરે ને મારે ખાઈ જાય, એવી શાંતિની ભૂખ, સુખની ભૂખ હોય માણસને અને ક્યાંય ન મળતું હોય ને, ત્યારે આખું એનું જીવન એને જ ખાઈ જાય. ધાય ખાય જનો જાય ને હેરા, જે રાજમહેલ છે જ્યાં રોજ ઉત્સવો અને ભવ્યતા હોય, પણ ત્યાં આગાડીએ જયારે સુખ અને શાંતિનો અભાવ થઈ જાય ત્યારે રાજમહેલ પણ ખાવા થાય. અરે આપણું જીવન પોતાનું પણ આપણને પોતાને ભરખી જતું હોય, રોજ આનંદ કરતા હોઈએ, રોજ કંઈક મહોત્સવ કરતા હોઈએ, પણ એક સ્થિતિ એવી, એક ઘડી, એક પળ એવી આવી જાય કે માણસ ગમગીન, દુઃખી, મ્લાન થઈ ગયો હોય, ભયંકર રીતે પીડા પામતો હોય, અને એ પોતાની જાત જ જાણે પોતાને ખાવા દોડતી હોય, અને કોઈ પણ વ્યક્તિ એને જુએ ને એની સાથે અરે વિચારો કેટલો બધો દુઃખી છે, ન જાય હેરા, એને જોવાય નહીં કે ભાઈ આપણાથી તો એનું દુઃખ જોયું જબાતું નથી, ત્યાં આપણે જઈએ ને અમે તો જતા જ નથી, કેમ કે એનું દુઃખ મારાથી જોવાતું નથી. સામા માણસને એના દુઃખની પીડા થાય. સુમંતજી રાજમહેલ ની અંદર પ્રવેશ કરી રહ્યા છે, એક એક ડગ માંડે છે, ભયભીત ડગલું છે, અને એમાં આવો સક્ષમ ને સશક્ત હોવા છતાંય મહામંત્રી છે, છતાંય જાણે મને કોઈ ખાઈ જશે, કોઈ ભરખી જશે, એવી માનસિક સ્થિતિ, મનની સ્થિતિ. મન પણ જયારે આવું થઈ જાય ને ત્યારે પોતાના જીવન ઉપર માણસને ભય, વ્યથા, પીડા ઉત્પન્ન થાય, શું જીવીને કરવાનું, તેને કહેવાય કે નિહાગા નાખતો હોય, બળાપો કાઢતો હોય, પોતાની જાતે બળાપો, શું જીવીને કરવું છે, શું લણ કાઢવાનું છે. આમ એ સ્થિતિ બોલી ના શકે, અનુભવાય ખરી કે આ દુઃખની પીડા છે ખરી, પણ દર્દ બોલી ના શકા. ઘણી સ્થિતિ એવી હોય છે પરિવારની અંદર, પરસ્પરના કંઈક ક્લેશને કારણે માણસ સહન કરે સહન કરે સહન કરે, પણ બોલી ના શકે. એ જીભથી બહાર કાઢવા જાય તો એ પીડા વધી જાય. ધાય ખાય, એને સાસુએ ખાવા જાતી હોય, સસરોએ ખાવા જતો હોય, પતિએ જમ જેવો લાગતો હોય, બોલી ના શકાય, માત્ર સહન કરી લે બોલે. ને જાય હેરા, પાડોશી જોયે બિચારાની કેવી દશા છે, આપણાથી જોવાય નહીં, ઘરમાં ડોક્યું નથી કરતા અમે ને જાય. સુમંતજી પણ એક આવી માનસિક સ્થિતિમાં રાજમહેલ ની અંદર પ્રવેશ કરી રહ્યા છે. માનવ વિપત બિસાદ બસ. આ ઘર કોનું? એના માલિક અમુક જાણે એ ભૈયા અહીંયા ગાડી રહે છે, એમનો નિવાસ અહીંયા છે. પણ આ રાજમહેલ ની અંદર પરિચય આપ્યો, માત્ર દુઃખ અશાંતિ ગ્લાની વિષાદ. એનું જાણે ઘર ભવન ના હોય, એનો એનો નિવાસ ના હોય. હવે રાજમહેલ રાજમહેલ નથી રહ્યો, દુઃખ અને વિષાદ નું ઘર ભંડાર બની ગયું છે. કે આ ઘર, આ રાજમહેલ કોનો? મહારાજ દશરથ કઈ કઈ નો? ના ના, વિશાલ અને વિપત્તિનો. જો બે મૂક્યા છે, એક પુરુષ વાચક છે અને એક સ્ત્રી વાચક છે. કઈ કઈ ને વિપત્તિ કહી દીધી, અને મહારાજ દશરથજીને વિશાલ કહ્યું. અને બે ઘર છે જ, બે જ રહે છે. વિષાદ રૂપે દશરથજી છે અને વિપત્તિ આપત્તિ રૂપે કઈ કઈ. ઘરમાં જવું હોય તો પુરુષે વિચાર કરવો પડે, આપત્તિ તો ઘરમાં જ રહે છે. જશે નિહારે છંચ્યું કરી લે, બેસતા વિચાર કરે, ક્યાંક બહાર પાણી પી લે, ચા પી લે, હમણાં નહીં મળે, કારણ વિપત્તિ ઘરમાં જ વસે. બસ માણસની માનસિકતા એવી હોય છે કે મહારાજ દશરથજી વિપત્તિ સ્વરૂપે વસી રહ્યા છે, વિષાદ રૂપે દુઃખ પીડા, અને કઈ કઈ વિપત્તિ આપત્તિના રૂપે. એટલે સુમંતજીની જે માનસિકતાની અંદર જે વિચારો છે, ચાલે છે, એ પ્રમાણે જ છે કે મને એમ લાગે છે કે અહીંયા વિપત્તિ અને વિષાદનો જ નિવાસ આવાસ ના હોય, રાજાએ એને જ નિવાસ આપ ઠેકાણું રહેઠાણ આપ્યું હોય. પૂછે કહું ને ઉત્તર દે. રાજમહેલમાં દાસ દાસીઓ ન કરો તો હોય જ ને. સુમંતજી તો અક છે, મહામંત્રી છે, બધાને પૂછવાનો ન કરો ને દાસ દાસી શું છે, કેમ આમ છે, કેમ અજવું ને જાગે એવું જગતપતિ કારણ મોહી. શું કારણ હશે? હજુ મહારાજ કેમ જાગ્યા નથી? રોજ તો 3 વાગે ઉઠી જાય છે, આજે હજુ પણ ગ્રહણ હોય તો મોડું જ થાય, પછી 3 વાગે ઉઠી શું કરે? આ ગ્રહણ હતું 22 તારીખે આવવાનું, રોજ 3 વાગે ઉઠવાવાળા મહારાજ દશરથજી. આજે કેમ સૂર્ય ઉદય થઈ ગયો છતાંય હજુ કઈ કોઈ અવાજ નથી, કોઈ અણસાર નથી, એમ કે એવી પરિસ્થિતિમાં પૂછે કોઈ ને ઉત્તર દે. સુમંત પૂછે છે શું છે, કયું કારણ છે, કેમ આટલું બધું મોડું, રોજ રોજ આ પ્રમાણે, આજે આવું કેમ, આવા અવસર પ્રસંગે? કોઈ કહેતા કોઈ દાસ દાસી ન કરો, કોઈ ઉત્તર આપતું નથી, બધાના મોડા બંધ સિવાય ગયેલા. એ તો સુમંતજી સારા છે, ધીર ગંભીર છે, મહામંત્રી છે, એટલે અઘરાતા નથી. બહુ 2-5 જણ ને પૂછે ને કોઈ જવાબ ના આવે એટલે શું બોલે, મોઢામાં મગોર્યા છે, એમ અકરાઈ પૂછે કે ના પૂછે? આટલા બધાને પૂછે પણ કોઈ જવાબ જ ના આપે, એટલે મહામંત્રી સત્તાવાળો હોય તો અકરાય તો ખરો ને, પણ સુમંતજી ધીર ને ગંભીર છે. મહારાજ દશરથજીના મહામાત્ય છે એટલે કોઈ ઉત્તર ના આપે એટલે આગળ જાય, બહુ સ્વાભાવિક છે. ઊંચા પદ વાળો માણસ નાના માણસની આગળ ગુસ્સે થાય ને તો એની જે અમાન્ય મર્યાદા હોય તે ઉઠે. એટલે સુમનજી ધીર ગંભીર સમજુ છે, ક્યાં તો ન કરો છે એમની પર ગુસ્સે, તેમ શું કરવા, એમને તો રોજી મળે છે એટલે અહીંયા ગાડી કામ માટે આવે છે, માટે એમને પૂછવાનો અર્થ પણ શું, એમ પોતાની જાતે મન વારી લે, પણ મોઢામાંથી આવેશનો એક પણ હરફ બહાર ના નીકળે. પૂછે કોને ઉત્તર દીધો, કોઈ કહેતા કોઈ જવાબ ન આપ્યો. એટલે સુમંતજી પણ ધીરજ રાખીને ખૂબ ધૈર્યથી ગયે જય ભવન ભૂપ કહી કહી આમ ચાલતા હતા, વિચારતા હતા, પૂછતા હતા. અને એટલામાં મહારાજ દશરથજી નો આવાસ નિવાસ આવી ગયો જયારે રહેતા હતા. ગયે જય ભવન ભૂપ કહી કહી જ્યાં કહી કહી ને મહારાજ દશરથજી હતા ત્યાં પહોંચી ગયા. સુમંતજી ને મહામંત્રી છે, જયારે કઈક વિપત્તિ હોય ને ત્યારે બધો કારોબાર કોણ સંભાળી લે? મહામંત્ર, મહામાત્ર. એટલે ભરે ને રાજાનું શયન ગ્રહ હોય, મહામંત્રી નો હક, હકના પોતાના હકે સીધા જ અંદર પહોંચી ગયા કે શું હશે, કઈ આજ્ઞા પણ નથી માગી, ઘંટડી પણ નથી વગાડી. નહીતર બાર નોકર ઉભો હોય ને એને કે કહો સુમંત આવ્યા છે, એની પ્રણાલી પ્રમાણે કદાચ અંદર ન જવાતું હોય તો બહારથી કે મહારાજ સુમંતજી આવ્યા છે, પધાર્યા છે આપના દર્શન. એટલે પછીથી સ્વસ્થ થઈને અંદરથી મહારાજ રાજા જવાબ આપે, હા મોકલો અંદર. આ શિરસ્તો મલાજો, એની જગ્યાએ સુમંતજી ગયે જઈ ભવન ભૂપ કહી, જ્યાં મહારાજ દશરથજીને કહી કહી હતી હતા ત્યાં આગળ સીધા જ પહોંચી ગયા. કેમ? ઇમરજન્સી, આપત્તિનો સમય છે, શું હશે? અને એક ઉત્સવનો પ્રસંગ છે અને ઉત્સવની બધી જવાબદારી કોને સોંપી હોય? મહામંત્ર. અને આટલું બધું મોડું થઈ ગયું હોય, સમય સાચવવાનો હોય, એટલે મહામંત્રી કોઈ પણ જાતની પ્રક્રિયા વગર સીધા જ રાજમહેલ ની અંદર જ્યાં મહારાજ દશરથજીને કહી કે ત્યાં પહોંચી ગયા. કહી જય જીવ બેઠ શિરના, કહી જય જીવ, પ્રણામ કર્યા. હું આપને વંદન કરું છું સુમંત. કહી જય જીવ, જીવ એટલે હું પોતે વ્યક્તિ તરીકે. કહી જય જીવ બેઠ શિરના, પ્રણામ કરી ત્યાં ત્યાં બેસી ગયા. આસન લેવા નથી રહ્યા, નહી તો રાજા કે અહીંયા બેસો, મહામંત્રીની ની બેઠક હોય એની પર બેસાય. પણ એને બદલે જ્યાં મહારાજ દશરથજી ગયા હતા ત્યાં પ્રણામ કરી અને ત્યાં ને ત્યાં નીચે જ બેસી ગયા, કોઈ આસનની પણ પરવા ન કરી. દેખી ભૂપ ગતિ ગયો સુખ. મહારાજ દશરથજીની આ અવસ્થા જોઈ ભોય પર પડ્યા છે, નિશાસા નાખતા પડેલા છે. હજુ દશરથજીને પૂછ્યું પણ નથી, કહ્યું પણ, માત્ર પોતાની ઔપચારિકતા કરી, પ્રણામ કરી અને બિલકુલ સ્વસ્થ અને શાંત થઈને, ધીર ગંભીર થઈને, ગમગીન થઈને ત્યાં બેસી ગયા. દેખી ભૂપ ગતિ, અરે મહારાજ આ સ્થિતિમાં અહીંયા રાજા થઈને બિલકુલ ફર્શ ઉપર કઈ પણ પાથર્યા બિછાયા વગર એમને ઢળી પડેલા છે. એ જોતાની સાથે સુમંત આમ સુખાઈ ગયા, મોડું સુખાઈ ગયું, વિલાઈ ગયું એકદમ. શોક વિકલ, અત્યંત વ્યાકુળ થઈને, દુઃખથી, પીડાથી બિબરન, જેનો વર્ણ ફિક્કો પડી ગયો છે. બિબરન વિગત વર્ણ યસ યસ, જેનો વર્ણ સુખાઈ ગયો છે, જેનો જેની મુખાકૃતિ વિલાઈ ગઈ છે, બિબરન કેમ ફિક્કો પડી ગયેલો, બીકનો માર્યો, દુઃખનો માર્યો, હોસકોસ ઉડી જાય, એના શરીરના મોઢા ઉપરના રંગે ઉડી જાય, એને કહ્યું બિવરન. વર્ણ એટલે રંગ, જેનો રંગ જતો રહ્યો, કહેવાનું તાત્પર્ય ફિક્કા પડી ગયા, દુઃખ પીડા વ્યાધિ અને જે આવનારી ભવિષ્યની પરિસ્થિતિ છે એનું પૂરેપૂરું બયાન દશરથજીની આ પડેલી પરિસ્થિતિ આમ સ્પષ્ટ કહી દેતી. બિબરને પરેવું મહી પરેવું, કમળ સરસ મજાનું ખીલેલું હોય, એની શોભા હોય, એની સુવાસ હોય, એના રંગ હોય, અને એ કમળ આગલી દિવસ તો ખીલેલું હતું પણ એને કોઈ મૂળ સાથે ઉખાડીને બહાર કિનારે ફેંકી દીધું હોય, મૂળ સાથે કમળને ઉખાડીને બહાર ફેંકી દીધું તો એ કમળ વિલઈ જાય ને, કિનારા ઉપર ચીમરાયેલું પડ્યું હોય, બિલકુલ ચીમરાઈ ગયેલું, એમ મહારાજ પણ વિલાઈ ગયેલા. બિબરન ધીરે જેમ બહાર પડે ચીમરાય એમ ધીરે ધીરે ફૂલનો રંગે ઉડતો જાય, ખરમાતો જાય, એમ સુમંતજી જોઈ રહ્યા છે મારા દશરથજીનો રંગ ઉડી ગયો, કરમાઈ ગયેલા છે, અને જાણે કમળ કરમાઈ ગયેલું હોય, રંગ ઉડી ગયેલો હોય, સુવાસ જતી રહે, એમ સચિવ સભીત સકાઈ નહીં પૂછ. હજુ ગંભીરતા છે, આખું વાતાવરણ ગંભીર ગમગીન છે, કોઈ કોઈને કોઈ પણ વાત કહેવા માટે તૈયાર નથી, કોઈ પૂછવા માટે તૈયાર નથી, કારણ પૂછે શું, એ દિવાલો જ, એ વાતાવરણ જ એનો જવાબ આપી દેતી હોય મૌનમાં. મૌનને પણ શબ્દ હોય છે, મૌનને પણ એની વાચા હોય છે, બોલે નહીં પણ કહી દે આ આમ. એટલે સુમંતજી પાસે બેઠા છે, આ બધી પરિસ્થિતિ નિહાળી રહ્યા છે, સચિવ સભી ભયના માર્યા કે શું હશે પરિસ્થિતિ, કહીએ છે આ આમ કેમ બન્યું છે ને, એની પાછળનો ભેદ ને રહસ્ય શું હશે. સચિવ સભીત સકાઈ નહીં, સચિવ મહામંત્રી કઈ પણ પૂછી શકતા નથી, બોલી પણ શકતા નથી, અને તે વખતે આપણે કઈ કે એનું મોઢું આજે નથી ખોલવું.